એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આપણી આ જ્ઞાનગોષ્ઠીનો હેતુ છે વિશ્વભરના પ્રભાવશાળી વિચારો અને પુસ્તકોમાંથી એમ કે મહત્ત્વના અંશો સરળ ભાષામાં રજૂ કરવાનો. આપણે સાથે મળીને જ્ઞાનની દુનિયામાં ઊંડા ઉતરીશું.
બિલકુલ. અને આ સફરમાં અમે બે સાથી છીએ. એક અવાજ મારો છે જે વિષયના ઊંડાણમાં જઈને તેનું વિશ્લેષણ અને સંદર્ભ આપવાનો પ્રયાસ કરશે,
અને હું પ્રયત્ન કરીશ કે આ જટિલ લાગતા વિચારોને રસપ્રદ અને સરળ બનાવીને રજૂ કરું. આજે આપણે જે પુસ્તક પર વાત કરવાના છીએ તે ખરેખર અસાધારણ છે. કાર્લ ગુસ્તાવ યુંગ દ્વારા લિખિત માનવ અને પ્રતીકો, એટલે કે મેન એન્ડ હિઝ સિમ્બલ્સ.
હા, અને અસાધારણ એટલા માટે પણ કે આ યુંગનું છેલ્લું પુસ્તક હતું. તેમને મૃત્યુના થોડા સમય પહેલા જ આ પૂરું કર્યું હતું.
ઓ,
અને સૌથી રસપ્રદ વાત એ છે કે ખબર છે, આ પુસ્તક મનોવિજ્ઞાનના નિષ્ણાતો માટે નહોતું લખાયું.
અચ્છા, તો કોના માટે?
પણ આપણા જેવા સામાન્ય લોકો માટે, જેઓ કદાચ પોતાના મનના ઊંડાણોને, પોતાના અચેતન મનને સમજવા માંગે છે.
હા, એટલે જ કદાચ આ પુસ્તક આજે પણ એટલું પ્રસ્તુત છે, ખરું ને? કારણ કે ઘણા લોકો આજે જીવનમાં પેલી અર્થહીનતાની લાગણી,
બરાબર,
ચિંતા કે પછી પોતાના આંતરિક સ્વ સાથે જોડાણનો અભાવ અનુભવે છે.
સાચી વાત છે. પુસ્તક કહે છે કે આધુનિક સમાજ ફક્ત તર્ક, રેશનલિઝમ પર વધુ પડતો આધાર રાખે છે, અને તેના કારણે આપણે આપણા મનના ઊંડા, સહજ, અતાર્કિક પણ અત્યંત મહત્ત્વના ભાગ અચેતન મનથી જાણે કપાઈ ગયા છીએ.
એટલે કે આપણે બહુ બધું માથું વાપરીએ છીએ, દિલો છું એમ,
કંઈક એવું જ. પુસ્તકનો મુખ્ય સંદેશ એ છે કે આ અચેતન મન આપણી સાથે વાત કરે છે.
કેવી રીતે?
પ્રતીકો દ્વારા. સ્વપ્નો, કળા, દંતકથાઓમાં દેખાતા પ્રતીકો દ્વારા. અને તેને સમજવું એ માનસિક પૂર્ણતા અને જીવનમાં અર્થ શોધવા માટે જરૂરી છે.
તો ચાલો આ અદ્ભુત પુસ્તકના લેખક કાર્લ યુંગ વિશે થોડું જાણીએ. કોણ હતા આ વ્યક્તિ જેમણે આપણા મનના આટલા ઊંડા રહસ્યો ખોલવાનો પ્રયાસ કર્યો?
કાર્લ ગુસ્તાવ યુંગ, એમનો સમયગાળો હતો 1875 થી 1961. સ્વિટ્ઝર્લેન્ડના એક ખૂબ જ પ્રભાવશાળી મનોચિકિત્સક અને મનોવિશ્લેષક હતા. તેમણે એનાલિટિકલ સાયકોલોજી નામના મનોવિજ્ઞાનના એક નવા જ ક્ષેત્રની સ્થાપના કરી. શરૂઆતમાં તેઓ પ્રખ્યાત સિગમંડ ફ્રોઇડના નજીકના સાથી હતા, ખબર છે?
હા હા, એ તો સાંભળ્યું છે, પણ પછી તેમના વિચારો જુદા પડ્યા.
બરાબર.
ફ્રોઇડ માનતા હતા કે અચેતન મન મુખ્યત્વે દબાયેલી જાતીય ઈચ્છાઓનો ભંડાર છે, પણ યુંગનો દૃષ્ટિકોણ અલગ હતો, ખરું ને?
ખૂબ જ અલગ. શું છે કે યુંગે કહ્યું કે અચેતન મન એના કરતાં ઘણું વિશાળ છે. તેમણે સામૂહિક અચેતન એટલે કે કલેક્ટિવ અનકોન્શિયસનો ક્રાંતિકારી વિચાર આપ્યો.
સામૂહિક અચેતન એટલે શું?
આ એક એવું માનસિક સ્તર છે જે ફક્ત વ્યક્તિગત નથી, પણ સમગ્ર માનવજાતિમાં વારસાગત રીતે ઉતરી આવે છે.
ઓહો.
તેમાં સાર્વત્રિક વિચારો અને છબીઓના મૂળભૂત નમૂનાઓ, જેને તેમણે આર્કેટાઇપ્સ કહ્યા, રહેલા છે.
આર્કેટાઇપ્સ?
જેમ કે?
હા, જેમ કે માતા, હીરો, જ્ઞાની વૃદ્ધ પુરુષ વગેરે, આવા ઘણા બધા. એટલે કે યુંગ માનતા હતા કે આપણે સૌ એક ઊંડા માનસિક સ્તરે જોડાયેલા છીએ. આ તો ખરેખર અદ્ભુત વિચાર છે.
છે ને? અને આ પુસ્તક લખવા માટે તેઓ આટલા યોગ્ય કેમ ગણાય? કારણ કે આ પુસ્તક તેમના 5 દાયકાના ક્લિનિકલ અનુભવ,
50 વર્ષ,
હા, હજારો દર્દીઓની સારવાર અને વિશ્વભરની પૌરાણિક કથાઓ, ધર્મો, માનવશાસ્ત્ર, આ બધાના ઊંડા અભ્યાસનો નિચોડ છે.
વાવ.
અને જેમ આપણે કહ્યું, આ તેમનું અંતિમ કાર્ય હતું જે સામાન્ય વાચકો માટે લખાયું. કહેવાય છે કે BBC પરના એક ઇન્ટરવ્યૂને એટલો બધો પ્રતિસાદ મળ્યો કે તેમને લાગ્યું કે તેમને વિચારો સામાન્ય લોકો સુધી પહોંચાડવા જરૂરી છે.
અચ્છા, એટલે એ ઇન્ટરવ્યૂ કારણ બન્યું?
હા, એટલે તેમણે પોતાના 4 મુખ્ય સહયોગીઓ સાથે મળીને આ પુસ્તક તૈયાર કર્યું.
આખી જિંદગીના અનુભવનો સાર સામાન્ય માણસ માટે. ખૂબ સરસ. તો ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. માનવ અને પ્રતીકો પુસ્તક મુખ્યત્વે શેના વિશે છે? એનો કેન્દ્રવર્તી વિચાર શું છે?
જુઓ, આ પુસ્તક આપણા મનના છુપાયેલા વિશ્વ, અચેતન મનની એક ઊંડાણપૂર્વકની સફર જેવું છે. તે સમજાવે છે કે આ અચેતન મન આપણા માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું મહત્ત્વનું છે. પુસ્તકનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો છે કે અચેતન મન કોઈ ડરાવણી કે અંધાધૂંધ જગ્યા નથી.
તો શું છે?
પણ આપણા સભાન મન એટલે કે કોન્શિયસ ઈગો નું એક જરૂરી સાથી છે, એક પાર્ટનર.
અને આ સાથી આપણી સાથે વાતચીત કેવી રીતે કરે છે? શું તેની કોઈ ભાષા છે?
બરાબર, એ જ મુદ્દો છે. હા, તેની ભાષા છે, પ્રતીકોની. પુસ્તક આ પ્રતીકાત્મક ભાષાને સમજવા માટે એક માર્ગદર્શિકા જેવું છે.
પ્રતીકોની ભાષા?
હા, તે પહેલા સંકેત, સાઇન અને પ્રતીક, સિમ્બલ વચ્ચેનો ફરક સ્પષ્ટ કરે છે. સંકેત એટલે જે કોઈ જાણીતી વસ્તુ તરફ ઇશારો કરે,
જેમ કે ટ્રાફિક લાઇટ. લાલ એટલે થોબો.
બરાબર. પણ પ્રતીક એનાથી ઘણું ઊંડું છે. એ કોઈ એવી વસ્તુ તરફ ઇશારો કરે છે જે સંપૂર્ણપણે જાણી શકાતી નથી, જેમાં રહસ્ય છે.
જેમ કે? કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. જેમ કે ખ્રિસ્તી ધર્મમાં ક્રોસનું પ્રતીક તે માત્ર બે લાકડાના ટુકડા નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં.
પણ ત્યાગ, મુક્તિ, શ્રદ્ધા જેવા વિશાળ અને રહસ્યમય ખ્યાલોનું પ્રતિનિધિત્વ કરે છે. અથવા પૂર્વની સંસ્કૃતિઓમાં જોવા મળતા મંડલા.
હા, ગોળાકાર આકૃતિઓ.
જે પૂર્ણતા અને બ્રહ્માંડનું પ્રતીક છે. યુંગ કહે છે કે આપણું મન આવા શક્તિશાળી પ્રતીકો સ્વાભાવિક રીતે ઉત્પન્ન કરે છે, ખાસ કરીને આપણા સ્વપ્નોમાં.
ઓહ, એટલે આ પુસ્તક આપણને આપણા જ મનની અંદર છુપાયેલા સંદેશાઓને ઉકેલવામાં મદદ કરે છે.
બરાબર. તે આપણને આપણા વ્યક્તિગત અને સાર્વત્રિક પ્રતીકોનું અર્થઘટન કરતા શીખવે છે. તે મનની રચના પણ સમજાવે છે.
મનની રચના એટલે કે?
જેમ કે વ્યક્તિગત અને સામૂહિક અચેતન, પછી પર્સોના એટલે આપણે સમાજમાં જે મોહરું પહેરીએ છીએ તે.
હા, આપણો સામાજિક ચહેરો.
પછી શેડો, આપણી છુપાયેલી અંધારી બાજુ. અને એનિમા એનિમસ, આપણામાં રહેલું વિજાતીય તત્વ. આ બધું સમજીને આપણે પોતાની જાતને વધુ સારી રીતે ઓળખી શકીએ છીએ.
આ તો ખરેખર એક આંતરિક ખોજ જેવું લાગે છે. પુસ્તકનું બંધારણ પણ રસપ્રદ છે. મેં સાંભળ્યું છે પહેલો ભાગ ખુદ યુંગે લખ્યો છે અને બાકીના ભાગો તેમના સહયોગીઓએ.
હા, બરાબર.
શું આપણે એ મુખ્ય વિષયો પર થોડી વધુ વાત કરી શકીએ?
ચોક્કસ. પુસ્તકનો પાયો યુંગે પોતે નાખ્યો છે અચેતનનો અભિગમ નામના પ્રકરણમાં. અહીં તેઓ મુખ્ય દલીલ રજૂ કરે છે કે આધુનિક માનવી પોતાની સહજવૃત્તિઓથી એટલો દૂર થઈ ગયો છે કે તે માનસિક રીતે પીડાય છે. અહીં જ તેઓ સ્વપ્નોના મહત્વ પર ભાર મૂકે છે.
સ્વપ્નો વિશે યુંગનો શું મત હતો? શું તે ફ્રોઇડ કરતા અલગ હતો? મેં પહેલા પૂછ્યું પણ.
હા, ઘણો અલગ. ફ્રોઇડ માનતા હતા કે સ્વપ્નો મોટે ભાગે દબાયેલી ઈચ્છાઓ પૂરી કરવા માટે હોય છે, વિશફુલફિલમેન્ટ જેને કહેવાય.
બરાબર.
પણ યુંગે કહ્યું કે સ્વપ્નો એ અચેતન મનની પ્રામાણિક અને હેતુપૂર્ણ અભિવ્યક્તિ છે. તે પૂરક કાર્ય કરે છે.
કોમ્પેન્સેટરી ફંક્શન.
પૂરક કાર્ય એટલે કેવું?
એટલે કે જો આપણું સભાન મન કોઈ એક બાજુ વધુ પડતું ઝૂકી ગયું હોય, કોઈ એક બાબતને વધુ પડતું મહત્વ આપતું હોય, તો સ્વપ્ન તેને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે, બેલેન્સ લાવે છે.
અચ્છા, બેલેન્સ એટલે કે જો કોઈ વ્યક્તિ ખૂબ જ અહંકારી હોય, હા, તો તેને કદાચ ઊંચાઈ પરથી પડવાનું સ્વપ્ન આવી શકે છે.
ઓહ,
આ અચેતન મન તરફથી એક પ્રતીકાત્મક ચેતવણી છે કે ભાઈ, થોડા નમ્ર બનો, વાસ્તવિકતા સાથે સંપર્કમાં રહો, જમીન પર રહો.
વાહ, એટલે સ્વપ્નો આપણને એ સત્ય બતાવે છે જે આપણે સભાનપણે જોવા નથી માંગતા.
બરાબર. અહીં જ યુંગ વ્યક્તિગત અને સામૂહિક અચેતનનો ખ્યાલ રજૂ કરે છે, જેમાંથી પહેલા સાર્વત્રિક પ્રતીકો એટલે કે આર્કેટાઇપ્સ ઉદ્ભરી છે.
અને આ આર્કેટાઇપ્સ ફક્ત આપણા સ્વપ્નોમાં દેખાય છે કે બીજે ક્યાંય પણ? મને લાગે છે પુસ્તકનો બીજો ભાગ આના પર જ છે ને, જોસેફ હેન્ડરસનને લખેલો.
હા, પ્રાચીન દંતકથાઓ અને આધુનિક માનવ. હેન્ડરસન દર્શાવે છે કે આ આર્કેટાઇપ્સ ફક્ત વ્યક્તિગત સ્વપ્નોમાં નહીં, પણ દુનિયાભરની પૌરાણિક કથાઓ, લોકવાયકાઓ અને ધાર્મિક વિધિઓમાં પણ જોવા મળે છે.
એટલે આ કથાઓ જાણે આખી સંસ્કૃતિના સામૂહિક સ્વપ્નો છે.
બરાબર કહ્યું. તેઓ હીરોની સફર જેવા મૂળભૂત આર્કેટાઇપનું ઉદાહરણ આપે છે.
હીરોની સફર?
હા, જેમાં હીરોનો જન્મ, પછી સંઘર્ષ, કોઈક ખજાનો મેળવવો અને પાછા ફરવું. આ વાર્તા આપણને ગ્રીક કથાઓથી લઈને બોલિવૂડ ફિલ્મો સુધી બધે જોવા મળે છે.
સાચી વાત, દરેક જગ્યાએ. એટલે કે આપણી પ્રાચીન વાર્તાઓ ફક્ત મનોરંજન નથી, પણ આપણા માનસના ઊંડા સત્યોને વ્યક્ત કરે છે.
ચોક્કસ. અને હેન્ડરસન એવું પણ કહે છે કે આજના સમયમાં કદાચ આપણે આવી કથાઓ અને પ્રતીકોથી દૂર થઈ ગયા છીએ.
એનાથી શું ફરક પડે?
ફરક પડે છે, આધુનિક સમાજમાં અર્થપૂર્ણ વિધિઓ અને પ્રતીકોના અભાવે જીવનના મહત્વના તબક્કાઓ જેમ કે યુવાનીમાં પ્રવેશ, લગ્ન, વૃદ્ધાવસ્થા વધુ મુશ્કેલ બની ગયા છે. આપણને માર્ગદર્શન આપતા પ્રતીકો ઓછા થઈ ગયા છે.
આ તો ખૂબ વિચારવા જેવી વાત છે. આ પછી પુસ્તકમાં વ્યક્તિકરણની પ્રક્રિયા વિશે વાત આવે છે, ઇન્ડિવિજ્યુએશન. મારી લુઈઝ વોન ફ્રાન્સે સમજાવી છે.
હા,
આ વ્યક્તિકરણ શું છે?
વોન ફ્રાન્સ, જે યુંગના ખૂબ નજીકના સહયોગી હતા, તેઓ સમજાવે છે કે વ્યક્તિકરણ એ જીવનભર ચાલતી પોતાના સાચા અને સંપૂર્ણ સ્વને પામવાની યાત્રા છે.
જીવનભર ચાલતી યાત્રા?
હા, આનો અર્થ પરફેક્ટ બનવાનો નથી, પણ હોલ બનવાનો છે, સમગ્ર બનવાનો.
ઓકે, એટલે કે?
એટલે કે આપણા વ્યક્તિત્વના બધા પાસાઓને, સારા અને નરસા, અજવાળા અને અંધારા સ્વીકારીને તેને એકીકૃત કરવા, ઇન્ટિગ્રેટ કરવા.
અને આ યાત્રાનું પહેલું પગલું કયું? શું એ શેડો, એટલે કે આપણી અંધારી બાજુનો સામનો કરવાનું છે?
હા, એ ખૂબ મહત્વનું પગલું છે. શેડો એટલે આપણા વ્યક્તિત્વના એવા ભાગો જેને આપણે પસંદ નથી કરતા, દબાવી દઈએ છીએ અથવા બીજા ઉપર આરોપિત કરીએ છીએ.
જેમ કે આપણી નબળાઈઓ, ગુસ્સો, ઈર્ષા.
બરાબર. એ બધું, તેનો સ્વીકાર કરવો એ વ્યક્તિકરણની શરૂઆત છે. તે પછી આવે છે એનિમા અને એનિમસને સમજવું અને એકીકૃત કરવું.
એનિમા એટલે પુરુષમાં રહેલું સ્ત્રી તત્વ અને એનિમસ એટલે સ્ત્રીમાં રહેલું પુરુષ તત્વ.
બરાબર. પોતાની અંદર રહેલા આ વિજાતીય ગુણોને ઓળખીને વધુ સંતુલિત બનવું, આ પ્રક્રિયા ખરેખર વ્યક્તિને પોતાની જાતની નજીક લાવતી હશે.
પુસ્તક આગળ કળા અને પ્રતીકોના સંબંધ પર પણ વાત કરે છે, ખરું ને? અનિલા જાફીના પ્રકરણમાં.
હા, અનિલા જાફી, તેઓ પરિચય છે કે કળા હંમેશાથી અચેતન મનના પ્રતીકોને વ્યક્ત કરવાનું માધ્યમ રહી છે, છેક ગુફાચિત્રોથી લઈને આજની મોડર્ન આર્ટ સુધી.
કયા પ્રકારના પ્રતીકો?
જેમ કે વર્તુળ, જે પૂર્ણતાનું પ્રતીક છે, પથ્થર, જે શાશ્વતતાનું પ્રતીક છે, પ્રાણીઓ, જે આપણી સહજ વૃત્તિનું પ્રતીક છે. આવા પ્રતીકો આપણને બધી સંસ્કૃતિની કળામાં જોવા મળે છે.
અને આધુનિક કળા વિશે શું, જે ઘણીવાર સમજાતી નથી?
જાફી તો એમ પણ કહે છે કે આધુનિક કળા, જે ઘણીવાર અમૂર્ત લાગે છે, તે પણ અજાણતાપણે આ જ આર્કેટાઇપલ વિશ્વ સાથે ફરી જોડાવાનો પ્રયાસ છે. કલાકારો જાણે આધુનિક સમયના શામન છે, જે અચેતનના ઊંડાણમાંથી પ્રતીકો બહાર લાવે છે.
વાહ, કલાકારો એટલે શામન, રસપ્રદ. અને પુસ્તકનો અંતિમ ભાગ આ બધા સિદ્ધાંતોને એક વાસ્તવિક ઉદાહરણ દ્વારા સમજાવે છે, યોલાન્ડે જેકોબીના કેસ સ્ટડી દ્વારા.
હા, બરાબર. જેકોબી એક દર્દી હેનરી નામના એન્જિનિયરની વાત કરે છે, જે યુંગિયન વિશ્લેષણમાંથી પસાર થાય છે.
શું થાય છે એમાં?
તેના સ્વપ્નોની શ્રેણી દ્વારા તે બતાવે છે કે કેવી રીતે સમય જતાં તેના સ્વપ્નોના પ્રતીકો બદલાયા, કેવી રીતે તેણે પોતાના શેડો અને એનેમાનો સામનો કર્યો,
અને પછી
અને કેવી રીતે ધીમે ધીમે તેના સ્વપ્નોમાં મંડાલા જેવા એકીકરણ અને વ્યવસ્થાના પ્રતીકો દેખાવા લાગ્યા. આ ઉદાહરણ યુંગના વિચારોની વ્યવહારિક ઉપયોગીતા અને ઉપચારાત્મક શક્તિ દર્શાવે છે.
આઠી ચર્ચા સાંભળીને લાગે છે કે આ પુસ્તક ખરેખર આપણા મનના ઘણા દરવાજા ખોલી શકે છે. જો આપણે આમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો તે કયા હોઈ શકે, આમ ટૂંકમાં?
સૌથી પહેલો અને મૂળભૂત સંદેશ તો એ છે કે અચેતન મનનું મહત્વ સ્વીકારો,
એને અવગણવું નહીં.
બિલકુલ. તે આપણો શત્રુ નથી, પણ આપણો મિત્ર અને માર્ગદર્શક છે. તેને અવગણવાથી જીવનમાં અસંતુલન અને પેલી અર્થહીનતા આવી શકે છે.
બરાબર.
બીજો મુદ્દો મને લાગે છે કે પ્રતીકોની ભાષા સમજવી.
હા,
આપણું મન તર્કથી પરે ઊંડા અર્થવાળા પ્રતીકો દ્વારા વાત કરે છે, સ્વપ્નોમાં, કલ્પનાઓમાં, કળામાં. આ ભાષાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચી વાત. ત્રીજું, પેલો સામૂહિક અચેતન અને આર્કેટાઇપ્સનો વિચાર.
હા, કે આપણે બધા જોડાયેલા છીએ.
બરાબર. આપણે સૌ એક ઊંડા સ્તરે માનવતાના સાર્વત્રિક અનુભવો અને ડાહપણ સાથે જોડાયેલા છીએ. આપણી વાર્તાઓ, આપણા સ્વપ્નો આ જોડાણને દર્શાવે છે.
ચોથો મહત્વનો સંદેશ છે વ્યક્તિકરણ, ઇન્ડિવિજ્યુએશનની જીવનભર ચાલતી યાત્રા. જીવનનો ઉદ્દેશ ફક્ત સુખ કે સફળતા મેળવવાનો નથી, પણ પોતાના વ્યક્તિત્વના તમામ પાસાઓને સ્વીકારીને એક સમગ્ર અને પ્રમાણિત વ્યક્તિ બનવાનો છે.
અને પાંચમો, જે આજના સમય માટે ખૂબ જ મહત્વનો છે, આધુનિક તર્કવાદના જોખમો. વિજ્ઞાન અને બુદ્ધિ જરૂરી છે એમાં કોઈ શંકા નથી.
હા, એના વગર તો ચાલે જ નહીં.
પણ તેના પર વધુ પડતા ભારને કારણે આપણે આપણી સહજવૃત્તિ, અંતઃપ્રેરણા અને પ્રતિકાત્મક જીવન સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. આપણે આપણી પૌરાણિક કથાઓ વિના જીવી રહ્યા છીએ, જે જીવનને અર્થ અને ઊંડાણ આપતી હતી.
આ પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર હચમચાવી દે તેવા છે. કહેવાય છે કે યુંગના કેટલાક વાક્યો ખૂબ જ શક્તિશાળી છે.
હા, દાખલા તરીકે યુંગનું આ કથન ખૂબ પ્રખ્યાત છે. જ્યાં સુધી તમે અચેતનને સચેત નહીં બનાવો, તે તમારા જીવનને દિશામાન કરશે અને તમે તેને ભાગ્ય કહેશો.
ઓહો, આનો અર્થ શું છે? જરા સમજાવશો? થોડું ભારે લાગે છે.
ના, સમજવામાં સરળ છે. આનો સીધો અર્થ એ છે કે આપણા મનના જે ભાગો વિશે આપણે અજાણ છીએ, આપણી દબાયેલી ઈચ્છાઓ, ડર, માન્યતાઓ, તે અંદરખાનેથી આપણા નિર્ણયો અને વર્તનને ચલાવે છે.
એટલે આપણને ખબર પણ ના હોય.
હા, જો આપણે આ આંતરિક શક્તિઓને ઓળખીએ નહીં, તો તેના પરિણામોને આપણે બહારથી આવેલી ઘટનાઓ એટલે કે નસીબ કે સંજોગો માની લઈએ છીએ.
અચ્છા, એટલે આપણે કહીએ કે નસીબ જ ખરાબ છે.
બરાબર. પણ ખરી સ્વતંત્રતા અને જવાબદારી ત્યારે આવે છે જ્યારે આપણે આ છુપાયેલા પાસાઓને સમજીએ અને સભાનપણે નિર્ણયો લઈએ.
વાહ, બીજો એક વિચાર જે મને ખૂબ ગમ્યો, જે બહાર જુએ છે તે સ્વપ્ન જુએ છે, જે અંદર જુએ છે તે જાગે છે.
આ યુંગના આત્મજ્ઞાન પરના ભારને દર્શાવે છે. સેલ્ફ નોલેજ માં સફળતા મેળવવાથી નથી થતો, પણ અંદરની તરફ વળીને પોતાના મનને સમજીને થાય છે. પોતાની જાતને ઓળખવી એ જ સાચી જાગૃતિ છે.
અને પેલી વાત કે બીજાઓમાં જે આપણને ચીડવે છે તે આપણને પોતાની જાતને સમજવા તરફ દોરી શકે છે. આ તો રોજબરોજના જીવનમાં અનુભવાતી વાત છે. કોઈ વ્યક્તિ ગમે જ નહીં.
બિલકુલ. આ પ્રોજેક્શન એટલે કે આરોપણનો સિદ્ધાંત છે.
પ્રોજેક્શન?
હા. ઘણીવાર બીજા વ્યક્તિનું જે વર્તન આપણને ખૂબ ખટકે છે, તે વાસ્તવમાં આપણા પોતાના વ્યક્તિત્વનો એવો ભાગ હોય છે જેને આપણે સ્વીકાર્યો નથી અથવા દબાવી દીધો છે. આપણો શેડો.
એટલે આપણી પોતાની જ કોઈ વાત?
હા. જો કોઈની આળસ આપણને બહુ ચીડ ચડાવે, તો કદાચ આપણે પોતાની અંદર આરામ કરવાની વૃત્તિને દબાવી રહ્યા હોઈએ.
એમ?
હા. આ સમજ સંબંધો સુધારવામાં અને આત્મવિકાસમાં મદદ કરી શકે છે.
તો આ બધા ગહન વિચારોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય? કોઈ વ્યવહારુ રીત છે?
ચોક્કસ છે. સૌથી સીધી અને સરળ રીત છે સ્વપ્ન નોંધ પોથી રાખવી. ડ્રીમ જર્નલ.
ડ્રીમ જર્નલ?
હા. સવારે ઉઠીને જે પણ સ્વપ્ન યાદ હોય તેને લખી લો. કોઈ અર્થઘટન કરવાની ઉતાવળ ન કરો, ફક્ત નોંધો.
બસ લખી લેવાનું?
હા. સમય જતા તમને તેમાં અમુક પેટર્ન, અમુક પાત્રો કે પ્રતીકો વારંવાર દેખાશે. આ તમારા અચેતન મન સાથે સંવાદ શરૂ કરવાનો એક રસ્તો છે.
અચ્છા, અને સંબંધોમાં આ સમજ કેવી રીતે મદદ કરી શકે? પેલું પ્રોજેક્શનવાળું.
પ્રોજેક્શન અને શેડોની સમજ ખૂબ ઉપયોગી છે. જ્યારે આપણને ખ્યાલ આવે કે બીજાની કઈ વાત આપણને શા માટે ખટકે છે, ત્યારે આપણે વધુ સમજુ અને સહિષ્ણુ બની શકીએ છીએ. આપણે એ પણ સમજી શકીએ છીએ કે આપણે ક્યારે આપણી અપેક્ષાઓ કે આપણા અસ્વીકૃત ભાગો બીજા પર આરોપિત કરી રહ્યા છીએ. આનાથી સંબંધો વધુ વાસ્તવિક બને છે, ઓછા સંઘર્ષવાળા.
બરાબર. બીજું કંઈ?
આ ઉપરાંત આપણી આસપાસની દુનિયા, ફિલ્મો, વાર્તાઓ, સમાચારોને પણ પ્રતિકાત્મક રીતે જોવાનો પ્રયાસ કરી શકાય. તેમાં રહેલા આર્કેટાઇપલ પેટર્નને ઓળખવાથી આપણો અનુભવ વધુ સમૃદ્ધ બને છે.
એટલે ફિલ્મ જોતી વખતે પણ આ વિચારી શકાય?
કેમ નહીં. અને છેલ્લે, આજના યુગમાં પોતાના જીવનને અર્થ આપવા માટે પોતાની વ્યક્તિગત પૌરાણિક કથા બનાવવી. પર્સનલ મિથ જેને કહેવાય.
પર્સનલ મિથ એટલે શું?
એટલે કે પોતાના જીવનના અનુભવોને એક મોટા સંદર્ભમાં જોવાની કોશિશ કરવી, પોતાના જીવનની વાર્તાને સમજવી. આ પણ યુંગના વિચારોનો એક વ્યવહારુ ઉપયોગ છે.
આ ચર્ચા ખરેખર ખૂબ જ રસપ્રદ રહી. મને લાગે છે કે મારા માટે સૌથી મોટી શીખ એ છે કે સ્વપ્નોને અવગણવાને બદલે તેને ગંભીરતાથી લેવા જોઈએ. તે ફક્ત રાતની કલ્પનાઓ નથી, પણ આપણા અંદરના અવાજના સંદેશા છે. અને પેલું વાક્ય, જે અંદર જુએ છે તે જાગે છે, એ ખરેખર વિચારતા કરી દે એવું છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે અચેતન મનને દુશ્મન નહીં, પણ સાથી તરીકે જોવાની જરૂરિયાત.
હા, એ બહુ મહત્વનું છે.
તે આપણી સંપૂર્ણતા, હોલનેસની ચાવી ધરાવે છે, સંપૂર્ણતાની નહીં. વ્યક્તિકરણની યાત્રા એ આપણા વ્યક્તિત્વના દરેક પાસાને અજવાળા અને અંધારા સ્વીકારીને એક સમગ્ર વ્યક્તિ બનવાની છે. આ સ્વીકૃતિમાં જ શાંતિ રહેલી છે.
અને પેલું વાક્ય તો ભૂલાય એવું જ નથી, જ્યાં સુધી તમે અચેતનને સચેત નહીં બનાવો તે તમારા જીવનને દિશામાન કરશે અને તમે તેને ભાગ્ય કહેશો. આ આપણને યાદ અપાવે છે કે આપણું જીવન ઘડવામાં આપણી આંતરિક જાગૃતિ કેટલી મહત્વની છે.
ખરેખર કદાચ આધુનિક યુગની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે આપણે તર્કની સાથે સાથે પ્રતિકાત્મક જીવન અને આપણા પૂર્વજોના શાણપણનું મહત્વ ફરીથી સમજીએ, જે આપણને ઊંડા અર્થ અને સંતુલન તરફ લઈ જઈ શકે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્ત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.